આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં અંદાજે 6,100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મંગળવારે નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરશે. દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએથી 570 વિશેષ ટ્રેન દોડાવશે. રાજસ્થાનના ધોલપુરમાં માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. બેંગ્લોરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીના પ્રવાસ દરમિયાન અંદાજે 6,100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવશે. શ્રી મોદી બપોરે 2 વાગ્યાની આસપાસ કાશી પહોંચશે અને શંકરા આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 4:15 વાગ્યાની આસપાસ તેઓ વારાણસીના સિગ્રા સ્ટેડિયમમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી 2,870 કરોડ રૂપિયાના ખર્ચે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના રનવેના વિસ્તરણ, એક નવા ટર્મિનલ ભવનના નિર્માણ અને સંબંધિત કાર્યોનો શિલાન્યાસ કરશે. તેઓ આગ્રા હવાઈ મથક પર 570 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે, દરભંગા હવાઈ મથક પર અંદાજે 910 કરોડ રૂપિયાના ખર્ચે અને બાગડોગરા હવાઈ મથક પર 1,550 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા નવા સિવિલ એન્કલેવનો પણ શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશમાં નવનિર્મિત રીવા હવાઈ મથકનો શિલાન્યાસ કરશે. મધ્યપ્રદેશના ભોપાલ, જબલપુર, ખજુરાહો, ઇન્દોર અને ગ્વાલિયર પછી રીવા રાજ્યનું 6ઠું હવાઈ મથક હશે. 102 હેક્ટર જમીન પર અને 450 કરોડના ખર્ચે બનેલું આ મથક 50 વર્ષ સુધીની જરૂરિયાતોને અનુરૂપ છે. તેનો રનવે 30 મીટર પહોળો અને 800 મીટર લાંબો છે. મથક પર ફ્લાઇટ શરૂ થવાથી રાજ્યના 65 લાખથી વધુ લોકોને લાભ થશે. દરમિયાન પ્રધાનમંત્રી આજે છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી વિસ્તારના સુરગુજા ક્ષેત્રમાં આવેલા મા મહામાયા હવાઈ મથકનું પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે. આ મથક સુરગુજા વિભાગમાં ઉન્નત પરિવહન સુવિધાઓ, વેપારી પ્રવૃત્તિઓ, પ્રવાસનને વેગ આપશે અને નોકરીઓની તકોનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મંગળવારે નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે 9 શ્રેણીમાં 38 વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ જિલ્લો, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંસ્થા, શ્રેષ્ઠ પાણી ઉપયોગકર્તા સંગઠન અને શ્રેષ્ઠ સિવિલ સોસાયટીનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ઓડિશા પ્રથમ, ઉત્તરપ્રદેશ બીજા અને ગુજરાત અને પુડુચેરી સંયુક્ત રીતે 3જા સ્થાને છે. દરેક પુરસ્કાર વિજેતાને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર અપાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક વિશાળ અભિયાન ચલાવી રહી છે. દેશભરમાં સમૃદ્ધ ભારતના સરકારના ધ્યેયને હાંસલ કરવા માટે કામ અને પ્રયાસ કરતા લોકો અને સંસ્થાઓની રાષ્ટ્રીય જળ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. દિવાળી અને છઠ પૂજાના તહેવારોને કારણે ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં મુસાફરોના ભારે ધસારાને ધ્યાને લઈ રેલવે વિભાગે મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએથી 570 વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે, જેમાં મધ્ય રેલવે દ્વારા લાતુર, સાવંતવાડી રોડ, નાગપુર, પુણે, કોલ્હાપુર, નાંદેડ અને મહારાષ્ટ્રના અન્ય સ્થળોએ મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ઉત્તર તરફ જતા મુસાફરો માટે મધ્ય રેલવે વિવિધ સ્થળો જેમ કે દાનાપુર, ગોરખપુર, છપરા, બનારસ, સમસ્તીપુર, આસનસોલ, અગરતલા, સંતરાગાછી અને અન્ય સ્થળોએથી 378 ટ્રીપ ચલાવી રહી છે. દક્ષિણ તરફ જતા મુસાફરો માટે મધ્ય રેલવે વિવિધ સ્થળો જેમ કે કરીમનગર, કોચુવેલી, કોઝીપેટ, બેંગલુરૂ અને અન્ય સ્થળોએથી 84 ટ્રીપ ચલાવી રહી છે. આ ટ્રેનોમાં એસી સ્પેશિયલ, એસી સ્લીપર અને જનરલ કોચના મિશ્ર સંયોજનવાળી ટ્રેનો અને અનરિઝર્વડ સ્પેશિયલનો પણ સમાવેશ થાય છે. પ્રોબોવો સુબિયાન્ટોએ આજે વિશ્વની 3જી સૌથી મોટી લોકશાહી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. 73 વર્ષીય શ્રી પ્રોબોવો સત્તાવાર રીતે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા મુસ્લિમ દેશના 8મા રાષ્ટ્રપતિ બન્યા છે. 14 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ભૂતપૂર્વ વિશેષ દળોના કમાન્ડર પ્રોબોવો સુબિયાન્ટોને લગભગ 60% મત મળ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. રાજસ્થાનના ધોલપુરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગતરાત્રે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. મોટાભાગના બાળકો અને મહિલાઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ તમામ લોકો લગ્ન સમારોહમાંથી પરત આવી રહ્યા હતા. દરમિયાન એક સ્લીપર બસ અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો, જ્યારે બસ ચાલક અને કંડક્ટરની હાલત પણ ગંભીર છે. તેમને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઉત્તરી ગાઝાના બેઇત લાહિયામાં ઇઝરાયેલે હુમલો કરતા ઓછામાં ઓછા 70 લોકોના મોત નિપજ્યા છે, જોકે હજી અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ગાઝાના સરકારી મીડિયા કચેરીના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી ચાલી રહી હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ઇઝરાયેલની સેનાએ ઘેરાબંધી કરતા ગાઝાનો ઉત્તરનો પ્રદેશ 16 દિવસથી ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઇઝરાયેલે આ વિસ્તારમાં ખોરાક, પાણી અને તબીબી પુરવઠો જેવી સેવાઓ બંધ કરાવી દીધી છે. જોકે ઇઝરાયેલી સંરક્ષણ દળો આઈડીએફએ હમાસના 70થી વધુ જાનહાનીના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. બેંગ્લોરમાં 3 ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી હારી ગયું છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આજે ન્યૂઝીલેન્ડે 1-0 સરસાઈ મેળવી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે એશિયન ફૂટબોલ મહાસંઘ એએફસી અંડર 17 એશિયન કપ 2025 ક્વોલિફાયર માટે 23 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. થાઇલેન્ડમાં 23-27 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ સ્પર્ધા માટે ભારતની ટીમના મુખ્ય કોચ ઇશફાક અહેમદે આ જાહેરાત કરી હતી. ભારતને ગ્રુપ ડીમાં રખાયું છે, જ્યાં તેનો મુકાબલો 23 ઓક્ટોબરે બ્રુનેઈ દારૂસલામ, 25 ઓક્ટોબરે તુર્કમેનિસ્તાન અને 27 ઓક્ટોબરે થાઇલેન્ડ સામે થશે. ક્વોલિફિકેશન તબક્કામાં 10 જૂથ છે. આ સ્પર્ધાનું આયોજન સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટેનિસમાં સુમિત નાગલે ગઈકાલે સ્વિસ ઇન્ડોર્સ સ્પર્ધાના પુરૂષ સિંગલ્સ ક્વોલિફાઇંગના પહેલા રાઉન્ડમાં આર્જેન્ટિનાના ફેસુન્ડો ડિયાઝ અકોસ્ટાને પરાજય આપ્યો હતો. સ્વિટઝર્લેન્ડના બેસર ખાતે રમાયેલી આ મેચમાં પહેલા નંબરના ભારતીય ટેનિસ ખેલાડીએ વિશ્વના 67મા નંબરના આર્જેન્ટિનાના ખેલાડીને 5-7, 7-6, 7-6થી હરાવ્યા હતા. હવે આજે સાંજે બીજી ક્વોલિફાયરમાં સુમિત નાગલ ચોથા ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાના જેમ્સ ડકવર્થ સામે રમશે, જ્યારે પુરૂષ ડબલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતના યુકી ભાંબરી અને ફાન્સના અલ્બાનો ઓલિવેટી આવતીકાલે બ્રિટનના જો સેલિસબરી અને નેધરલેન્ડના જીની જુલિયન રોજર સામે રમશે. હોકીમાં ભારતીય જુનિયર પુરૂષ ટીમે મહિલામાં મલેશિયામાં રમાઈ રહેલા સુલતાન ઓફ જોહર કપ 2024માં ભારતીય ટીમ આજે બપોરે બ્રિટન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1:35 શરૂ થશે. ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે જાપાનને 4-2 હરાવીને શાનદાર શરૂઆત કરી છે. ભારતના આમિર અલીએ 12મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ સાથે સ્કોરબોર્ડમાં પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેત પેદાશોના ભાવ અને બાગાયત ઉત્પાદનોની છૂટક કિંમત વચ્ચેની અસમાનતાને દૂર કરવા એક સમિતિની રચના કરશે. નવી દિલ્હીમાં એક કૃષિ પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે જ્યારે ખેડૂતો 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શાકભાજી વેચે છે ત્યારે ગ્રાહકોએ 50 રૂપિયા ચૂકવવા પડે છે. આ અંતર ઘટાડવાની જરૂર છે. શ્રી ચૌહાણે કૃષિ સંશોધનના લેબ ટુ લેન્ડ ગેપને દૂર કરવાના હેતુથી આવતા મહિને કૃષિ ચોપાલ યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે આઈસીએઆર, વિશ્વવિદ્યાલયો અને રાજ્ય સરકારો સહિત વિવિધ સત્તાધીશો હેઠળ તેમના વિભાજિત સંચાલન અંગેની ચિંતાઓની પ્રકાશિત કરીને સમગ્ર દેશમાં 730 કરતા વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની કામગીરીને અનુકૂળ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ખેતી દેશની આર્થિક કરોડરજ્જુ છે અને આ ક્ષેત્રને મજબૂત કર્યા વિના કોઈ પ્રગતિ શક્ય નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં અંદાજે 6,100 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મંગળવારે નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરશે. દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએથી 570 વિશેષ ટ્રેનો દોડાવશે અને બેંગ્લોરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.